तीसमी पुत्री रेणुका कहे छे, रूपावतीनी वार्ता। त्रीसमे दिवसे त्रीसमी पुत्री रेणुकाए सिंहासन पर बैसवा जता भोज राजा ने अटकावी, बोली, हे राजन थोबो, आ सिंहासन पर बैसो नहीं। आ सिंहासन तो पराक्रमी अने परगर्जु राजा विक्रमनु छे। आम कही तेणे विक्रम राजाना दयारूपणानी अने परोपकारनी नवी वार्ता कहेवी शुरू करी। गुंदावती नामे नगरीना राजा नरपत सिंह ने रूपावती नामे एक सुंदर कन्या हती। आ कन्या नाम प्रमाणे ज रूप रूपनो अंबार हती। तेणे अण्यारी आँखों, कबूतर जेवी डोक, कमर जेवा गाल, मृग जेवा विशाल नेत्रों, भमरानी पांख जेवी पापणो हती, जाने स्वर्गनी अप्सरा। राजाए कुंवरी ने विद्या अभ्यास करवा माटे एक पंडितनी पाठशाला में मूकी। कुंवरी रोज पाठशाला में भणवा जती। आ पंडित में विद्यानिधि नामे एक युवान पुत्र हतो। आ युवान पण खूब देखावड़ो हतो, तेथी रूपावती आ युवान विद्यानिधि तरफ आकर्षाई। आ बाजू विद्यानिधि पण तेने मनोमन प्रेम करवा लाग्यो, परंतु आ बन्ने एक बीजानो प्रेम आँखों द्वारा व्यक्त करता थोड़ा दिवस पछी कई कारणोसर रूपावतीए पाठशाला में भणवा आववानो बंद कर्यु, तेथी पंडित तेने मेले भणाववा जवा लाग्या। तेथी विद्यानिधि अने रूपावती एक बीजाने जोई शक्या नहीं। एक दिवस विद्यानिधिए कुंवरीनुं मन जाणवानुं मन थयुं। आ माटे तेणे एक पत्र में समस्या लखी। आ ते पत्र एक पुस्तक में मूकी पोताना पिताजी ने आप्यो अने कहूं, पिताजी आ पुस्तक रूपवती ने वाँचवा माटे आपजो। पंडित जी तो ते पुस्तक लईने महले आव्या अने ते रूपावती ने आप्यू अने कहूं, आ पुस्तक विद्यानिधिए तमने वाँचवा माटे मोकलाव्यू छे। कुंवरी रूपावती चतुर हती, ते समझी गई कि जरूर आ पुस्तकना बाने विद्यानिधिए कोई संदेशो मोकलाव्यो हसे। तेने तो तरत ते पुस्तक लई बाजूना खंड में चाली गई अने पुस्तकना पाना फेरववा लागी। रूपावती ने ते पुस्तकमांथी एक पत्र मळ्यो। कुंवरी तो पत्र जोई खूब राजी थई गई अने अनेक विचारोमां खोवाई गई। आजे तेनुं भणવામાં ચિત ચોક્યું નહીં, તે પંડિતજીના ઘરે જવાની રાહ જોવા લાગી। જેવા પંડિતજી તેને ભણાવીને ગયા કે તરત રૂપાવતીએ તે પત્ર ખોલી વાંચવા માંડ્યો। તેમાં એક સમસ્યા લખી હતી, પૃથ્વીથી મોટું કોણ, અણુથી નાનો કોણ, પવનથી પ્રથમ કોણ, દેવથી દાનો કોણ, ચંદ્રથી નિર્મળ કોણ, અગ્નિથી તાતો કોણ, દૂધથી ઉજરું શું અને મદિરાથી માતો કોણ, રવિથી વધુ તેજ કોનું અને સાકરથી ગર્યું શું। રૂપવતી પણ હોશિયાર હતી, તેને થયું કે જરૂર વિદ્યાનિધિએ મારી પરીક્ષા કરવા માટે જ આ પત્રમાં સમસ્યાઓ લખીને મોકલી છે। તેણે તરત જ તે જ પત્રમાં તેનો ઉકેલ લખી દીધો। પૃથ્વીથી મોટો દાતા, અણુથી નાનો લોભી, પવનથી પ્રથમ મન, દેવથી દાનો વિવેક, ચંદ્રથી નિર્મળ નીર અને અગ્નિથી તાતો ક્રોધ, દૂધથી ઉજરો જશ, મદિરાથી માતો અમલ, રવિથી વધુ તેજ, નેત્ર સાકરથી ગરજ। રૂપાવતીએ તે પત્ર વારીને ફરી તે જ પુસ્તકમાં મૂકી દીધો। બીજા દિવસે જ્યારે પંડિત ભણાવવા આવ્યા ત્યારે રૂપાવતીએ પુસ્તક વાંચી લીધું, તેમ કહીને તે પુસ્તક પંડિતને આપી દીધું। પંડિત તો તે પુસ્તક લઈને ઘેર ગયા અને પાછું વિદ્યાનિધિને સુપ્રત કર્યું। વિદ્યાનિધિએ તે પુસ્તકમાંથી પત્ર કાઢ્યો અને સમસ્યાના ઉત્તરો વાંચ્યા, તેને તે યોગ્ય લાગ્યા। રૂપાવતીને આટલી ચતુર અને બુદ્ધિશાળી જોઈને તે તેના તરફ વધુ આકર્ષાયો. આમ ઘણા સમય સુધી બંને વચ્ચે સમસ્યાઓ લખાતી અને જવાબો આવતા. જેમ જેમ સમસ્યાઓ અને જવાબોની આપ લે થતી ગઈ તેમ તેમ રૂપાવતીના હૃદયમાં પણ વિદ્યાનિધિ સાથે પરણવાના વિચાર દઢ થતા ગયા. તેણે પણ મન સાથે પ્રતિજ્ઞા કરી કે પરણું તો એને જ પરણું. બીજા ભાઈ અને બાપ. એક દિવસ રૂપાવતીએ વિદ્યાનિધિ પર પત્ર લખ્યો અને તેમાં તેનો આ વિચાર જણાવ્યો. તેણે આ પત્ર એક પુસ્તકમાં મૂકી પંડિતજીને આપ્યો. તે પુસ્તક પંડિતજીએ જઈને પોતાના પુત્ર વિદ્યાનિધિને આપ્યો. વિદ્યાનિધિએ પત્ર વાંચ્યો અને વાંચતાની સાથે જ તેની આંખે અંધારા આવી ગયા. આવા પત્રની તો તેને મનમાંય પણ કલ્પના સુદ્ધા નહોતી. તે તો ખૂબ જ મૂંઝાઈ ગયો. હવે શું કરવું તેના વિચારોમાં તે ખોવાઈ ગયો. તે વારંવાર કુંવરીનો પત્ર વાંચવા લાગ્યો. પત્રમાં લગ્ન માટે લખ્યું હતું અને તે માટે વિદ્યાનિધિને તેણે મહેલના ભાગમાં મળવા માટે બોલાવ્યો હતો. વિદ્યાનિધિ રૂપાવતીની જીદ જાણતો હતો. તેને થયું કે જો હું કુંવરીને મળવા નહીં જાઉં તો તે કદાચ આત્મહત્યા પણ કરી લે. એ ભયથી વિદ્યાનિધિ સંધ્યા તાણે રૂપાવતીને મળવા મહેલના ભાગમાં ગયો. રૂપાવતી તેની રાહ જોતી ઊભી હતી. બંનેનું મિલન થયું. ઘણા સમય પછી બંને એકબીજાને મળ્યા હતા. બંને પ્રેમથી એકબીજાને નિહારવા લાગ્યા. રૂપાવતીએ લગ્નની વાત છેડી. વિદ્યાનિધિએ પહેલાં તો લગ્ન માટે ભય દર્શાવ્યો. તેણે કહ્યું, રૂપાવતી, તમે ક્યાં રાજકુમરી અને હું ક્યાં ગરીબ બ્રાહ્મણ, આપણો મેળ કઈ રીતે ખાય? છતાં રૂપાવતી તો જીદ પકડીને જ બેઠી કે લગ્ન કરવા તો તમારી સાથે નહીતર આખી જિંદગી કુંવારા રહેવું. બ્રાહ્મણે કહ્યું, રાજકુંવરી, તમે આવી હઠ કરવાનું મૂકી દો. હઠ કરવાથી ના હક કમો તે મરી જઈશું. માટે તમે કોઈ પ્રતાપી રાજકુમાર સાથે લગ્ન કરી સુખી થાવ. કુંવરી રૂપવતીએ વિદ્યાનિધિને હિંમત આપીને કહ્યું, તમે નાહકના ડરો છો. પ્રેમમાં કશું જોવાતું નથી. હું તો મનથી તમને મારા પતિ તરીકે વરી ચૂકી છું. તમે મારા પિતાથી ડરો છો, પણ હું મારો જીવ જતા સુધી તમારું રક્ષણ કરીશ. વિદ્યાનિધિનો ભય દૂર થયો. તેણે તરત જ રૂપાવતી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા. પછી બંને જણ વારંવાર એકાંતમાં મળવા લાગ્યા અને આનંદ વિનોદ કરતા. બંને જણાના મિલનથી રૂપાવતી ગર્ભવતી બની. ધીરે ધીરે રૂપાવતીનું શરીર બદલાવા માંડ્યું. રાજમહેલમાં અને આખા નગરમાં રૂપાવતીની ચર્ચા ચાલવા લાગી. રાજાને પણ કુંવરીના વર્તન ઉપર શંકા ઉપજી. તેમણે એક દાસીને કુંવરી ઉપર નજર રાખવાનું કામ સોંપ્યું. દાસીએ રૂપવતી ઉપર ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તેણે એક દિવસ રૂપાવતી અને વિદ્યાનિધિને આનંદ વિનોદ કરતા જોઈ ગઈ. તેણે આ વાત રાજાને જણાવી. રાજા દાસીની વાત સાંભળી ગુસ્સે થઈ ગયા. તેમણે તરત વિદ્યાનિધિને ફાંસી આપવાનો હુકમ કરી દીધો. રાજાએ પહેરેગીરને બોલાવીને કહ્યું, તમે હમણાં ને હમણાં વિદ્યાનિધિને પકડી લાવો અને તેને કેદખાનામાં પૂરી દો. પહેરેગીરો તરત પંડિતના ઘેર ગયા અને વિદ્યાનિધિને પકડીને કેદખાનામાં પૂરી દીધો. પોતાના પુત્રને આવી રીતે ઓચિંતા વગર વાંકે પકડી જવાથી પંડિત બેબાકરો બની રાજદરબારમાં આવ્યો. તેણે રાજાને પોતાના પુત્રને પકડી જવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું, હે ભૂદેવ, તારા પુત્રે ખૂબ મોટો ગુનો કર્યો છે. તેણે પોતાની હેસિયત જોયા વગર મારી કુંવરી સાથે ગાંધર્વ લગ્ન કરી દીધા છે. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધા જ કાંઈ કાંઈ કહેતા. કોઈ બ્રાહ્મણના નસીબને વખાણતા તો કોઈ તેનું આવી બન્યું છે તેમ પણ કહેતા. બીજા દિવસે રાજાએ જાહેર કર્યું કે વિદ્યાનિધિને કાલે સાંજે ફાંસીને માછડે ચડાવી દો. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ કે કાલે સાંજે વિદ્યાનિધિને ફાંસી આપવાની છે. આ વાત નગરશેઠના છોકરાએ સાંભળી. તે ખૂબ જ પરગરજુ હતો. તેને વિદ્યાનિધિ ઉપર દયા આવી અને તે તરત વિદ્યાનિધિને મળ્યો. તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, ભાઈ તારી અંતિમ ઈચ્છા શું છે? વિદ્યાનિધિએ કહ્યું, ભાઈ હું અને રૂપાવતી એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તે મારા વિયોગમાં જોડતી હશે. ઘણા દિવસોથી હું તેને મળ્યો પણ નથી. મારી અંતિમ ઈચ્છા તેને એકવાર મળવાની છે. જો હું તેને નહીં મળું તો તે આત્મહત્યા કરશે. નગરશેઠના પુત્રે કહ્યું, તને ફાંસી આવતીકાલે સાંજે થવાની છે. ત્યાં સુધી કેદખાનામાં તારી જગ્યાએ હું ગોઠવાઈ જાઉં. હું તારી જગ્યાએ બેસી રહીશ. વિદ્યાનિધિ તૈયાર થઈ ગયો. નગરશેઠના છોકરાએ પહેરેગીરોને આ માટે ઘણા સમજાવ્યા ત્યારે તેઓ વિદ્યાનિધિની જગ્યાએ નગરશેઠના છોકરાને રાખવા તૈયાર થયા. નગરશેઠના છોકરાએ વિદ્યાનિધિના કપડાં પહેરી લીધા અને પોતાના કપડાં વિદ્યાનિધિને આપ્યા. બંને એકબીજાના કપડાં પહેરી લીધા. આમ નગરશેઠનો છોકરો વિદ્યાનિધિની જગ્યાએ ગોઠવાઈ ગયો. કુંવરીને મળવા ગયેલો વિદ્યાનિધિ તો ગયો તે ગયો, પાછો ફર્યો જ નહીં. વિદ્યાનિધિ રૂપાવતીને મળવા જવાને બદલે ઉજ્જૈનની નગરીમાં પહોંચી ગયો. તેણે પદુભંજન વિક્રમ રાજાની ઘણી વાતો સાંભળી હતી. તેને થયું કે રાજા વિક્રમ મારું દુઃખ જરૂર દૂર કરશે. તે આશાએ તે રાજા પાસે ગયો. પોતાની બધી આપવીતી કહી સંભળાવી અને પોતાને આવતીકાલે સાંજે ફાંસી આપવાની છે અને તેની જગ્યાએ તે નગરશેઠના છોકરાને બેસાડ્યો છે તે વાત પણ કહી. વિક્રમ રાજાએ વિદ્યાનિધિની વાત સાંભળી તેમને થયું કે પ્રેમ કરવો એ કાંઈ ગુનો નથી. તેમાં કાંઈ રાજા કે રંક જોવાતું નથી. તે તો તરત વિદ્યાનિધિ સાથે મારતે ઘોડે ગુંદાવતી નગરીમાં આવ્યા. આ બાજુ ફાંસીનો સમય થઈ ગયો હતો. વિદ્યાનિધિની જગ્યાએ નગરશેઠના પુત્રને લઈ જવામાં આવ્યો. થોડી વારમાં આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે પંડિતના પુત્રને બદલે નગરશેઠનો પુત્ર ફાંસીને માછડે લટકી જવાનો છે. આ સાંભળી આખું નગર ત્યાં એકઠું થઈ ગયું. નગરશેઠ પણ રડતા રડતા ત્યાં આવી ગયા. તેમણે રાજાને ઘણી વિનંતીઓ કરી પરંતુ રાજાએ કહ્યું, તમારા પુત્રે વિદ્યાનિધિની જગ્યા લીધી છે માટે ફાંસીને માછડે હવે તેને લટકાવવામાં આવશે. સમય થતાં નગરશેઠના પુત્રને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. ત્યાં તો મારતે ઘોડે વિક્રમ રાજા અને વિદ્યાનિધિ આવી ગયા. વિક્રમ રાજા તરત નગરના રાજા નરપતસિંહને મળ્યા અને કહ્યું, બ્રાહ્મણ પુત્રને ફાંસી આપીને મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે માટે તું વિદ્યાનિધિને મારવાનું છોડી દે. વિદ્યાનિધિ અને તારી દીકરી રૂપાવતીએ ગાંધર્વ લગ્ન કરી દીધા છે માટે વિદ્યાનિધિ તો હવે તારો જમાઈ થયો. તેને મારવાથી તારી દીકરીનું જીવતર નકામું થઈ જશે. અત્યારે તું વિદ્યાનિધિની બદલીમાં રહેલ વણિક પુત્રને ફાંસીએ ચડાવે છે. તે નિર્દોષ છે માટે તેને સજા થાય તો તે અન્યાય કહેવાય. જો તમારે કોઈને પણ ફાંસીને માછડે ચડાવવાનો જ હોય તો મને ચડાવી દો. નરપતસિંહ રાજાએ તેમની ઓળખાણ માંગી ત્યારે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. તેમણે નરપતસિંહ રાજાને ઘણા દ્રષ્ટાંત આપી સમજાવ્યો અને કહ્યું, તું તારી દીકરીના લગ્ન વિદ્યાનિધિ સાથે કરી દે. નરપતસિંહ રાજાને વિક્રમ રાજાની વાત યોગ્ય લાગી. તેમણે વિક્રમ રાજાની માફી માંગી અને પંડિતના પુત્ર વિદ્યાનિધિના લગ્ન પોતાની રૂપાવતી કન્યા સાથે કરી દીધા અને નગરશેઠના પુત્રને પણ જવા દીધો. વિક્રમ રાજાએ વરકન્યાને આશીર્વાદ આપી ત્યાંથી પોતાની નગરીમાં આવવા નીકળી પડ્યા. આ વાતની લોકોને ખબર પડતા બધા વિક્રમ રાજાની વાહવા બોલાવા લાગ્યા. રેણુકા પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા પરોપકારી રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.